તારીખ 18-2-1993 શ્રી સમયસર કલશ ટીકા શ્લોક નંબર 97 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 47
કલશ ટીકા કલશ 97 સમ્યક દ્રષ્ટિ જીવ કરતા નથી, રાગાદી ભાવનો કરતા થઈને પરિણમતો નથી, કરતા ભાવે પરિણમતો નથી, કેમ કે એ જ્ઞાતા ભાવે રહે છે. એ વિષય 96 કલશમાં પ્રતિપાદિત કર્યો. 97 કહે છે, એ દશા લીધી છે હવે, જ્ઞપ્તિ હિ કરો તો નહી ભાસતે અંતઃ, જ્ઞપ્તૌ કરોતિશ્ચ ન ભાસતે અંતઃ, જ્ઞપ્તિ હિ કરોતિશ્ચ તતો વિભિન્ને જ્ઞાતા ન કરતા ઇતિ તતસ્થિતમ ચ. અર્થ છે કે સૂક્ષ્મ દ્રવ સ્વરૂપ દ્રષ્ટિથી જ્ઞાન ગુણ અને મિથ્યાત્વ રાગાદી રૂપ ચિકાશ એમનામાં એકત્વપણું નથી. જ્ઞપ્તિનો અર્થ કર્યો છે જ્ઞાન ગુણ. ખરેખર જ્ઞાન ગુણ એટલે જે જ્ઞાનનું સ્વાભાવિક પરિણમન છે અથવા જ્ઞાન વેદન છે, એ અને મિથ્યાત્વ રાગાદી રૂપ ચિકાશ, મિથ્યાત્વ સહિતનો રાગ હંમેશા ચીકણો હોય છે. કેમ કે એ રાગમાં આત્માપણું, પોતાપણું, અહમપણું કરીને એ રાગ થાય છે, એટલે એમાં ચિકાશ ઉત્પન્ન થયા વિના રે નહીં, એમાં ચિકાશ ઉત્પન્ન થાય છે. જ્ઞાન ગુણ અને મિથ્યાત્વ રાગાદી રૂપ ચિકાશ એમનામાં એકત્વપણું નથી, એ બંને એક ક્યારે થઈ શકતા નથી, વિરુદ્ધ સ્વભાવે છે. જ્ઞાન એમાં જ્ઞાન ગુણ લેવો, જ્ઞાનમાં જ્ઞાનનો વિભાવ ન લેવો, ગુણ લેવાનું કારણ એ છે કે જ્ઞાનમાં જ્ઞાનનો વિભાવ ન લેવો. એવો જે જ્ઞાન સ્વભાવ અથવા સ્વભાવરૂપ જ્ઞાન, એ અને રાચીકડા રાગના પરિણામ બંને વિરુદ્ધ છે. તો વિભિન્ને, વિભિન્ને એમ કહેશે, શું બંને ભિન્ન ભિન્ન છે, બંનેની જાત જુદી છે, બંનેની બિલકુલ એકબીજાથી વિરુદ્ધ સ્વભાવી છે. ભિન્ન ભિન્ન છે એટલે એકબીજાથી વિરુદ્ધ સ્વભાવી છે. છદ્મસ્થ જીવને પર સન્મુખતા એ વિભાવ છે અને ચંચળતા એ પણ વિભાવ છે. શું અંત હોય એટલે અંતરંગમાં એમ લેવું છે. શું હા, જ્ઞપ્તિ કરો તો નહીં ભાસતે અંતઃ, અંતઃ એટલે અંદરમાં, જ્ઞાનના અંતરમાં જોઈએ તો જ્ઞાન ગુણ છે, ત્યાં રાગાદી ચીકણાપણું અંદરમાં બિલકુલ નથી, રાગાદી ચીકણાપણું અંદરમાં છે નહીં. સૂક્ષ્મ દ્રવ સ્વરૂપ દ્રષ્ટિથી જોઈએ તો, એટલે આમ જોવો તો કોઈને એમ લાગે અમારું તો ઇન્દ્રિય જ્ઞાન છે, અમારું તો અલ્પ જ્ઞાન છે, અરે અમારું તો મિથ્યા જ્ઞાન છે, અમારે મતિ શુદ્ધ જ્ઞાન છે પણ મિથ્યા જ્ઞાન છે. તો જ્ઞાન ને રાગ એક નથી, એમાં કયું જ્ઞાન લેવું? શું એટલે દ્રવ દ્રષ્ટિની વાત લીધી. કે જે સ્વભાવ જ્ઞાન સ્વભાવ છે એ સ્વાભાવિક જ્ઞાન ગુણની વાત લેવી છે, અને એ ક્યાં વ્યક્ત છે કે જ્ઞાન સામાન્યમાં વ્યક્ત છે, જ્ઞાન વેદનમાં એ વ્યક્ત છે, એટલું શુદ્ધ ને ચોખ્ખું છે કે જ્યાંથી સ્વભાવ ગ્રહણ થાય છે. સ્વભાવ પકડાય ક્યાંથી? એટલે ચોખ્ખું કરવા માટે લીધું. અંત પહેલો અર્થ લીધો, અંત જ્ઞપ્તિ કરો તો ન ભાસતે. અંત એટલે અહીંયા સૂક્ષ્મ દ્રવ સ્વરૂપ દ્રષ્ટિથી લઈ લીધું કે એના સ્વભાવ ગુણમાં સ્વભાવ પરિણમનમાં ક્યાંય રાગાદી ચિકાશ જોવામાં આવતી નથી. જેમ પ્રકાશ અને અંધકાર, પ્રકાશ અને અંધકાર એટલા વિરુદ્ધ સ્વભાવી હોવાથી પ્રકાશમાં અંધકાર ન હોય ને અંધકારમાં પ્રકાશ ન હોય, એકબીજામાં એકબીજા સાથે રહી શકે જ નહીં. પ્રકાશ ને અંધકાર સાથે રહી શકે નહીં, એવું એકત્વપણું નથી. એકત્વપણું નથી એટલા માટે લીધું કે એકત્વપણે વર્તે છે તો કે આ તો પૂરેપૂરી ભૂલ છે. એકત્વપણે વર્તે છે, રાગમાં જીવ આત્મા પણ વર્તે છે, આ તો પૂરેપૂરી ભૂલ છે એમ કેવું છે. શું પેન વે પણ છે નહીં પરમાર્થ છે, આ જ્ઞાન અને રાગ જુદા છે એ પરમાર્થિક વાત છે. શું સુગંધીજી એ પકડી, આ વાત પકડી છે. શું પરિચય નથી, સત્સંગમાં એટલા આવ્યા નથી, યોગ્યતા કેવી તૈયાર થઈ છે. પ્રાય સામાન્ય જીવને તો સત્સંગ વગર યોગ્યતા ઉત્પન્ન થાય નહીં ને કેળવાય નહીં, અથવા તો સત્સંગ ન હોય તો યોગ્યતા હોય તો ચાલી જતા વાર લાગે નહીં, એવો સત્સંગનો ઘેરાવો છે. શું એ તો વગર સત્સંગે કેટલી યોગ્યતા તૈયાર થઈને આવેલી જીવી નહીં શકાય. જો મને મારી શાંતિ નહીં મળે તો ચાલતી અશાંતિમાં હવે જીવવું મારે દુર્લભ થઈ પડ્યું છે, જીવી નહીં શકું હું એવી સ્થિતિમાં આવ્યા. એ કેવો પરમાર્થ પકડ્યો છે, જ્ઞાન ને રાગ જુદા છે એમાંથી સ્વભાવ ગ્રહણ કરી લીધો. એ જ્ઞાન શબ્દ ઉપરથી આત્મા ગ્રહણ કરી લીધો એમણે. સ્વભાવ કયો કે આત્મા કયો? ભાવાર્થ આમ છે કે સંસાર અવસ્થા રૂપ મિથ્યા દ્રષ્ટિ જીવને જ્ઞાન ગુણ પણ છે. જે મિથ્યા દ્રષ્ટિ જીવને જ્ઞાન ગુણ પણ છે અને રાગાદી ચિકાશ પણ છે. કર્મબંધ થાય છે તે રાગાદી ચિકાશથી થાય છે, જ્ઞાનથી નહીં. જ્ઞાન ગુણના પરિણમનથી તો એને પણ બંધ થતો નથી. આ જગ્યાએ બહુ ચોખ્ખી વાત કરી છે રાજમલજીએ કે મિથ્યા દ્રષ્ટિ જીવને જ્ઞાન ગુણ પણ છે. જ્ઞાન ગુણ એટલો સ્વભાવ નથી લેવો, જેવો સ્વભાવ છે એવું પરિણમન છે એને એમ કે છે. શું વાત તો આવે છે, નથી આવતી એવી ચોખ્ખી વાત આવે છે. પોતે અનુભવી પુરુષ છે, અનુભવ કરીને વાત કરે છે. અત્યારે ભલે અમારી સમય તો બસ અવસ્થા હોય એમ કે છે, પણ અમે મિથ્યા દ્રષ્ટિપણાની વાત કરીએ છીએ. કેમ કે અમે પકડ્યો તો આત્માને ત્યાંથી, ક્યાંથી પકડ્યો તો કે જ્ઞાન ગુણમાંથી આત્માને પકડ્યો તો પછી અમારી મિથ્યાત્વ અવસ્થા ન રહી, પછી મિથ્યાત્વ અવસ્થા ન રહી એમ કેમ છે. છે નહીતર તમે એમ છૂટી જશો, શું કરીએ ભાઈ? તમે તો સમ્યક દ્રષ્ટિ છો એટલે એમ કયો, પણ અમારે મિથ્યા દ્રષ્ટિને શું? તો કે છે, તારે પણ જ્ઞાન ગુણ છે ને એનાથી બંધ નથી, તને રાગાદી ચિકાસ નો બંધ છે. તો જાગૃતિ રાખ તો ચિકાસ મળી પડી જાય, જાગૃતિ માં આવતો ચિકાસ મળી પડી જાય, એટલે પ્રતિબંધ અટકે તને. અને જ્ઞાન ગુણ નું તને બરાબર પ્રત્યક્ષ દર્શન થાય, વેદન થી પ્રત્યક્ષ દર્શન થાય છે. સૌને અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા અનુભવમાં સદાય આવી રહ્યો છે એમ કે છે. પાછો આવી રહ્યો છે, ક્યારેક નહીં, સદાય આવી રહ્યો છે. સદાય શબ્દ નાખ્યો છે. શું ધ્યાન નથી જતું, પણ હવે હિત કરવું હોય એને તો ધ્યાન ધ્યાનમાં લેવું જોઈએ ને, નહીતર બહુ સિદ્ધિ વાત એ છે કે મિથ્યા દ્રષ્ટિને ઉપયોગ ઇન્દ્રિય જ્ઞાન થી પ્રવર્તે છે. એના જ્ઞાનને મતિશ્રુત જ્ઞાનને શાસ્ત્રકાર મિથ્યા જ્ઞાન કહે છે. વળી સર્વજ્ઞપણું નહીં હોવાથી અલ્પજ્ઞપણું છે, પર સન્મુખતા છે, જ્ઞાનના ઉપયોગની ચંચળતા પણ ઘણી છે. આ બધા વિભાવો હોવા છતાં પણ જ્ઞાન ગુણ છે એમ કહે છે. શું ક્યાં છે કે જ્ઞાન વેદનમાં છે. જ્ઞાન ગુણ ક્યાં છે? જ્ઞાન વેદનમાં છે. બસ આ જ્ઞાન ગુણ છે, એ જ્ઞાન સ્વભાવ છે. જ્ઞાન જ્ઞાનને વેદે એ જ્ઞાન ગુણ છે, એ આત્મ સ્વભાવ છે, એ જ્ઞાન સ્વભાવ છે. અને એ મિથ્યા દ્રષ્ટિને પણ છે. એટલે તો અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મામાં ક્યાંય જ્ઞાન શબ્દનો પ્રયોગ ન કર્યો. અમૃતચંદ્રાચાર્ય દેવની વિચક્ષણતા જુઓ તત્વ પ્રતિપાદનની, કે એ પંક્તિમાં એમણે જ્ઞાન શબ્દનો પ્રયોગ જ નથી કર્યો. આત્મા જ્ઞાન સ્વરૂપ ન લીધો, અનુભૂતિ સ્વરૂપ લીધો. અને એને શું થાય છે કે પોતાના અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્માનો અનુભવ થાય છે. જ્ઞાન થાય છે એમ ન લીધો, અનુભવ થાય છે એમ લીધો. વેદાંત વેદન પ્રધાનતાથી જ એમણે પ્રતિપાદન કર્યું છે એ વિષયનું. વેદનના વિષયથી જે અજાણ હોય છે એને સ્વભાવનો ખ્યાલ નથી આવતો, એ ખરેખર સ્વભાવ શું છે એનું દર્શન એને ન આવે. શું કેમ કે જાણવામાં તો આ વિભાવ છે એનું શું કરશો, એને એને તમે આત્મા માની લેશો, એને સ્વભાવ માનશો. જે વિભાવ પણ જાણવાનું કામ થઈ રહ્યું છે ઇન્દ્રિય આદિ મારફત, એને આત્મા માની લેવું જોઈએ. કેમ કે આત્મા જાણે તે આત્મા, જાણે તે આત્મા, જ્યાં જ્યાં જ્ઞાન ત્યાં ત્યાં આત્મા. પણ કયું જ્ઞાન? કે જ્ઞાન ગુણ જ્યાં છે એવું જ્ઞાન. શું એ શબ્દ એટલા માટે પોતે જ્ઞાન ગુણ શબ્દ વાપરે છે અહીંયા, કે એ શબ્દ અમૃતચંદ્રાચાર્ય 142 કળશમાં વાપર્યો છે. જો 142 જો, એટલે ત્યાંથી એમણે એ વાત પકડી છે. બધી જગ્યાએ પોતે જ્ઞાન ગુણ કરશે. ચોથી લીટી પાનું 132 નિર્જરાધિકાર છે ને. જ્ઞાનમ જ્ઞાન ગુણમ વિના કથમપિ પ્રાપ્તમ ક્ષમંતે નહીં. તમે મોક્ષથી વિપરીત એવો ગમે એટલી ક્રિયાકાંડ કર્મ કરીને દુઃખી થાવ, ક્લેશ થાવ, ક્લેશતામ એટલે ક્લેશને પામો, અને મહાવ્રત અને તપના ભારથી ભાંગી ભાંગી જાવ લાંબા વખત સુધી કરીને, અને એવા ક્લેશને પામવો હોય તો પામો, કે એ નહીં મળે તમને. જે સાક્ષાત મોક્ષ સ્વરૂપ ઇદમ નિરામય પદમ, એ જે આ નિરામય પદ છે એ સ્વયં સ્વસંવેદ્યમાન છે. જો અહીંયા સ્વસંવેદન લીધું, જાણવું ન લીધું. સ્વસંવેદ્યમાનમ સ્વયં, એ સ્વયં પોતે પોતાથી વેદાઈ રહ્યું, એવું છે, વેદાઈ રહ્યું છે એવું છે. એને અમે અહીંયા જ્ઞાન ગુણ કહીએ છીએ, કે જ્ઞાનમ જ્ઞાન ગુણમ વિના પ્રાપ્તુમ ક્ષમંતે નહીં. અને એ જ્ઞાન ગુણ નો અર્થ કર્યો છે. જો રાજમલજીએ ચોથી લીટી પહેલી લીધી ટીકામાં, એમણે શું કે જ્ઞાન ગુણ વિના એટલે શું કે શુદ્ધ સ્વરૂપ અનુભવ શક્તિ વિના. અનુભવ શક્તિ ને જ્ઞાન ગુણ કહે છે, જાણવાની શક્તિ ને જ્ઞાન ગુણ નથી કહેતા. શું વેદન શક્તિ ને અનુભવ શક્તિ ને જ્ઞાન ગુણ કહે છે. જાણવાની શક્તિ ની વાત ન લીધી. જાણવું ને વેદવું બે પ્રકાર છે ને જ્ઞાનમાં, એમાં વેદન પ્રધાનતાથી અધ્યાત્મ નો વિષય ચાલે છે, જાણવા પ્રધાનથી નથી ચાલતો. શું વેદન પ્રધાનથી ચાલે છે ને એ વાત. આ જ્ઞાન ગુણ શબ્દ એમણે બધે પોતે અર્થઘટનમાં કર્યો છે. શું કે અહીંયા જ્ઞપ્તિ તો કે જ્ઞાન ગુણ, જ્ઞપ્તિ નો અર્થ હું જ્ઞાન ગુણ કરું છું. કે જ્ઞાન ગુણ શું કે અનુભવ શક્તિ. જ્ઞાન પોતાને અનુભવ કરે એવી જ્ઞાન શક્તિ છે. જ્ઞાન અન્યનો પરનો રાગનો અનુભવ કરી શકે નહીં. જો પરનો અનુભવ કરે તો પરનું કરતાપણું આવી પડે. જેનું ભોગતાપણું હોય એનું કરતાપણું હોય, અને કરતાપણું હોય એનું ભોગતાપણું હોય. અનુભવ તો ભોગતાપણું છે, ભોગવતાનો ગુણ છે એ તો. એટલે હવે સીધો અર્થ કરીએ તો કે સૂક્ષ્મ દ્રવ્ય રૂપ દ્રષ્ટિથી જ્ઞાન ગુણ એટલે અનુભવની શક્તિ, શુદ્ધ સ્વરૂપને અનુભવની શક્તિ, અને મિથ્યાત્વ રાગાદિ રૂપ ચિકાશ એમનામાં એકત્વપણું નથી. તો કે એ તો સમ્યક દ્રષ્ટિ અનુભવે, અનુભવ તો સમ્યક દ્રષ્ટિને હોય તો કે ના એવું કાંઈ નથી. કે શું મિથ્યા દ્રષ્ટિને પણ ભગવાન આત્માનો અનુભવ છે. શું પણ એને ખબર નથી, લક્ષ નથી એટલે ખબર નથી. શું
પકડાય છે?
હા છે, એનું ગ્રહણ છે, નથી એનું ક્યાંથી લાવે? એટલે કરવા પણ નથી એમ કે છે માટે કરવા પણ નથી, સહજ જ છે. જે છે તે સહજ જ છે. ભાવાર્થામ છે કે સંસાર અવસ્થા રૂપ મિથ્યા દ્રષ્ટિ જીવને જ્ઞાન ગુણ પણ છે. જ્ઞાન ગુણ છે એમ ન લીધું, પણ છે એમ કીધું, વજન દીધું. શું રાગાદી ચિકાશ પણ છે? હવે એને જે કર્મબંધ થાય છે તે રાગાદી ચિકાશ થી થાય છે, એને જ્ઞાન ગુણ ના પરિણામ થી તો એને પણ બંધ થતો નથી. કેમ કે બંધ નું કારણ નથી, જ્ઞાન બંધ નું કારણ નથી. રાગાદી ચિકાશ બંધ નું કારણ છે, જ્ઞાન બંધ નું કારણ નથી. એ અહીંથી નીકળેલું છે. જ્ઞાન બંધ નું કારણ નથી, એ જ્ઞાન ગુણ માંથી નીકળેલી વાત છે. શું એવું વસ્તુનું સ્વરૂપ છે? એવું વસ્તુનું સ્વરૂપ છે. આ તો કઈ બનાવવાની વાત નથી, કરવાની વાત નથી, એ વસ્તુનું સ્વરૂપ જ છે. શું તથા જ્ઞપ્તવ કરોતિ અંતઃ ન ભાસતે. જ્ઞાન ગુણને વિશે અશુદ્ધ રાગાદી પરિણામનો અંતરંગમાં એકત્વપણું નથી. અને જ્ઞાન વેદનને જુઓ તો એમાં જ્ઞાન વેદન જ છે, અવકાશ જ નથી. રાગનો એમાં અવકાશ નથી. રાગ પ્રતિભાસે ખરો જ્ઞાનમાં, પણ અનુભવાય નહી. શું અનુભવી ન શકાય? કેમ કે એનું અસ્તિત્વ નથી ત્યાં. જ્ઞાનમાં જ્ઞાનનું માત્ર અસ્તિત્વ હોવાથી સિવાય જ્ઞાન બીજાનો અનુભવ ન થાય, થઈ શકે નહી. કરવો હોય તો પણ થઈ શકે નહી એમ છે. જ્ઞાનને ઠંડુંનું જેમ ન કરી શકાય એમ, જ્ઞાનને જેમ શીતુષ્ણ ન કરી શકાય એમ જ્ઞાનને રાગાદી રૂપ પણ ન કરી શકાય. જ્ઞાન ગુણને વિશે અશુદ્ધ રાગાદી પરિણમનનું અંતરંગમાં એકત્વપણું નથી, કેમ કે જ્ઞાનમાં એકાંતે જ્ઞાન વેદન જ છે અને એમાં અવકાશ નથી કે બીજા કોઈનું વેદન લાવી શકાય કે કરી શકાય થઈ શકે. તતઃ વિનપ્તિ હિ કરોતિ ચ વિભિન્ને, અને તે કારણથી જ્ઞાન ગુણ અને અશુદ્ધપણું ભિન્ન ભિન્ન છે, એક રૂપ તો નથી. વેદ જ્ઞાન સંપન્ન ધર્માત્માઓ છે એને જ્ઞાન અને રાગ એક પર્યાયમાં હોવા છતાં હું પોતે જ્ઞાન વેદનમાં રહીએ છે, સામાન્યના આવિર્ભાવમાં ઉભા છે ને, એટલે જ્ઞાન વેદનમાં રહીએ છે તો રાગ જોડે થતો જણાય છે, રાગ હું કરું છું એમ જણાતું નથી. રાગ થતો જણાય છે પણ હું કરું છું એમ જણાતો નથી, કેમ કે હું તો જ્ઞાન વેદન રૂપે પરણમી રહ્યો છું. હું કેવી રીતે કરું? હું જ્ઞાન વેદન રૂપે પણ પરિણમું અને રાગને પણ કરું એ તો અશક્ય છે, બની શકે એવું જ નથી. અને વેદન તો અવ્યાબાધ છે, નિર્બાધ છે. શું? ગમે એટલા જ્ઞેયો જણાય, ગમે એટલા રાગાદી ભાવો જીવની પર્યાયમાં થાય, રાગ થાય દ્વેષ થાય તીવ્રમાં તીવ્ર, તો પણ એ જ્ઞાન રૂપે થઈ શકે નહીં. એટલે થાય જ્ઞાનીને, માનો કોઈ તીવ્ર કષાય થાય છે, જ્ઞાનીને તીવ્ર કષાય નથી થતો એવું નથી, એ મન કષાય જ કાયમ રહે એવું નથી, કષાય તીવ્ર પણ થાય છે, તો પણ એક તીવ્રપણું જાણે છે ભિન્ન રહીને. શું? કષાયનું ભિન્નપણું તીવ્રપણું પણ ભિન્ન રહીને જાણે છે, હું કરું છું એમ આવતું નથી, એમાં અનુભવાતું નથી કે હું કરું છું, થાય છે જણાય છે, અને થાય છે જણાય છે, અને હું તેનાથી ભિન્ન રહેતો હોવાથી મારામાં એનો પ્રવેશ નથી. અનુભવ જ્ઞાનનો થાય સિવાય જ્ઞાન બીજાનો અનુભવ કોઈને થઈ શકે નહીં. ગુરુદેવ તો ત્યાં સુધી બોલેલા છે એક વાર પ્રવચનમાં કે અનાદિકાળથી અત્યાર સુધીનો જેટલો અનંત કાળ ગયો ને, એમાં હે જીવ, તે તારા જ્ઞાન સિવાય કોઈનો અનુભવ કર્યો જ નથી. માયનું છે જરૂર કે મેં ક્રોધનો અનુભવ કર્યો, મેં લાડવાને ગળપણનો અનુભવ કર્યો, દવાની કડવાશનો અનુભવ કર્યો, એ માયનું છે, તે અનુભવ નથી થયો. એનું જ્ઞાન થયું છે, સાકર ગળી છે, કર્યાતું કડવું છે, રાગમાં આકુલતા છે, એનું જ્ઞાન તને જરૂર થયું છે પણ અનુભવ નથી થયો એમ કે છે. આવી વાત છે, અનાદિ અનંત આ જ પરિસ્થિતિ છે. પછી જ્ઞાનીનો તો સવાલ જ નથી, સિદ્ધ ભગવાનનો તો સવાલ જ નથી વિચારવાનો, ત્યાં તો કોઈ તર્કનો અવકાશ નથી, વિવાદ કરવાનો અવકાશ નથી. પણ આ તો મિથ્યા દ્રષ્ટિને નિગોદની વાત લ્યો તો આમ જ છે. શું? માત્ર જ્ઞાનનો અનુભવ છે, કેમ કે અનુભવ તો ભોગતાપણું છે. જો રાગનું કે પરનું ભોગતાપણું સિદ્ધ થાય તો કર્તાપણું સિદ્ધ કરવું પડે નહીં, તો કર્તાપણું કરી શકાય નહીં. રાગને કે રાગના પર પદાર્થના વિષયને કરી શકાય નહીં, કરી શકાય નહીં તો ભોગવી શકાય નહીં, ભોગવી શકાય નહીં તો કરી શકાય નહીં, તો બે હારે જ રહીએ છે, સાથે જ રહીએ છે. એટલે સમયસારમાં પાછળ એમ લીધું 320માં કે બંધ મોક્ષ અને નિર્જરાને, નિર્જરા બંધ અને મોક્ષને જાણે છે, કરતો નથી, એટલા માટે લીધું છે. શું? કેવળ જેમ સંધુકણ છે એને જાણનાર છે કે ભાઈ આનાથી અગ્નિ પ્રગટે છે. શું? અગ્નિ પ્રગટાવવા માટે આ સાધન છે સંધુકણ. પણ કઈ આંખ કઈ પોતે અગ્નિ પ્રગટાવતી નથી, જોનાર એવી આંખ કઈ અગ્નિ પ્રગટાવતી નથી. એમ આત્મા જાણે કરે ફરે એ બની શકે નહી, બંધ મોક્ષ ને નિર્જરા ને પણ જાણે એમ કે છે. શું એટલું ભિન્ન પણ લીધું છે? કોઈ જીવ નિગોદ નો કે કોઈ જીવ લ્યો ને, જો તે રાગ ને કરે તો એનું સ્વરૂપ જ થઈ જાય, રાગ થી અભિન્ન થઈ જાય. કેમ કે કરતા કર્મ પણ તો અભિન્ન પદાર્થમાં હોય, ભિન્ન પદાર્થમાં ન હોય, માટે એના કરતા કર્મની પ્રવૃત્તિને મિથ્યા પ્રવૃત્તિ કહી છે. વસ્તુનું સ્વરૂપ નથી માટે એને મિથ્યા કહી, અને નિત્ર અભિન્ન પદાર્થ થઈ જાય તો એનું સ્વરૂપ થઈ જાય, મટે જ નહીં કોઈ દિવસ. આવું ન થતું હોય છતાં કરે છે ને, ભોગવે છે, માને છે, માટે કરી શકતો નથી, ભોગવી શકતો નથી, છતાં કરતો હોવાનું ને ભોગવતા હોવાનું મિથ્યા અભિપ્રાય છે, મિથ્યા અધ્યાસ છે, મિથ્યા અનુભવ છે, મિથ્યા માન્યતા છે, માટે એને મિથ્યાનું ગુણ સ્થાન પહેલું કીધું. પણ જો એ એમ જ હોય તો એને મિથ્યા કહેવાય નહીં, એ અનુભવ કરે છે એમ ખરેખર હોય તો એને મિથ્યા કહેવું ને ખોટું થાય પડે, માટે એનું નામ મિથ્યા પડ્યું. હા, ગુંઠાણું એટલે એક પદ, એમ એ પદ સ્થિતિ એની. ગુંઠાણું એટલે અવગુણના ગુણ છે એનામાં, આત્માના ગુણ નહીં પણ અવગુણના ગુણ છે. પછી જેમ જેમ ઉપર જાય તેમ અવગુણ ઘટતો જાય, ઉપરના ગુણ સ્થાને અવગુણ ઘટતો જાય ને ગુણ વધતો જાય, એનું નામ ગુણ સ્થાન છે. શું જો ગુણ એટલે સ્વભાવ લ્યો તમે તો પછી એનું નામ મિથ્યા કેમ પડાય? સ્વભાવનું નામ મિથ્યા પાડવું? આત્માના ગુણનું નામ મિથ્યા એવું નામ પાડવું? એ નામ બંધ બેસે છે કાંઈ? નામ બંધ બેસતું નથી. શું એટલે અવગુણ નું ગુણ સ્થાન છે. એટલે જ્ઞાન ગુણ ને વિશે, એટલે જ્ઞાનાનુભવન ને વિશે એમ લેવું. જ્ઞાન ગુણ ને વિશે એટલે જ્ઞાન ના જ્ઞાનાનુભવન ને વિશે. અશુદ્ધ રાગાદી પરિણમ નું અંતરંગમાં એકત્વ પણ નથી, અજ્ઞાની ને પણ નથી, અને તે કારણથી જ્ઞાન ગુણ અને અશુદ્ધપણું ભિન્ન ભિન્ન છે, એકરૂપ તો નથી. અને એનું સ્વરૂપ ભિન્ન ભિન્ન છે, ત્રણેય કાળે ભિન્ન ભિન્ન છે. ભિન્ન ભિન્ન છે એટલે ત્રણેય કાળે એનું સ્વરૂપ ભિન્ન ભિન્ન છે. શું ભાવાર્થામ છે? જ્ઞાન ગુણ અને અશુદ્ધપણું દેખતા તો ભણેલા ભણેલા જેવા દેખાય છે. હવે એ મિથ્યા તો ગુણ સ્થાનની વાત કરે છે. કેવા લાગે છે? કે જાણે ભણી ગયા હોય એવા લાગે છે. કડવાશ મને લાગે છે, ગળપણ મને લાગે છે, ઠંડી મને લાગે છે, એમ ભણી ગયા હોય એવું દેખાય છે. શું? પરંતુ સ્વરૂપથી ભિન્ન ભિન્ન છે. સ્વરૂપથી તો એ ભિન્ન ભિન્ન છે. શું? બંનેનું સ્વરૂપ ક્યારે એક થતું નથી. ગુરુદેવ તો બહુ ચોખ્ખી ભાષામાં, સાદી ભાષામાં કહેતા કે અજ્ઞાનીનું જ્ઞાન પણ રાગરૂપ ક્યારે થયું નથી, અજ્ઞાનીનું જ્ઞાન પણ ક્યારે રાગરૂપ થયું નથી, બે એક થયા જ નથી ક્યારે. તે માટે એના અનુભવને જૂઠો અનુભવ ને મિથ્યા અનુભવ કહેવામાં આવ્યો છે. ભિન્ન ભિન્ન છે એનું વિવરણ કરે છે કે જાણપણા માત્ર જ્ઞાન ગુણ છે. એટલે જ્ઞાન માત્ર લેવું, જાણપણામાં સામાન્ય જ્ઞાન, જ્ઞાન માત્ર તે જ્ઞાન ગુણ છે, જ્ઞાન સામાન્ય તે જ્ઞાન ગુણ છે, તેમાં ગર્ભિત એ જ દેખાય છે, એના અંતરંગમાં જુઓ તો જ્ઞાન જ દેખાય છે, જ્ઞાનના અંતરંગમાં જુઓ તો શું દેખાય છે, જ્ઞાન જ દેખાય છે, જ્ઞાનમાં જ્ઞાન સિવાય બીજું શું દેખાય એમ કે છે, જ્ઞાનમાં જ્ઞાન જ્ઞાન જ છે, બીજું છે નહીં, પછી ક્યાંથી દેખાય એમ કે છે, શું કે જ્ઞાનમાં બીજાનું અસ્તિત્વ નહીં હોવાથી જ્ઞાનમાં જ્ઞાન સિવાય કઈ દેખાતું નથી, શું કહે છે કે તેમાં ગર્ભિત એ જ દેખાય છે, જ્ઞાનમાં જ્ઞાન જ દેખાય છે અંદરમાં, ચિકાસ્તે રાગાદી છે અને તેથી અશુદ્ધ પણ કહેવાય છે, એ રાગાદી હોવાથી એને અશુદ્ધતા, એમાં મલિનતા છે એટલે એને અશુદ્ધ પણ કહેવામાં આવે છે, રાગ જે ભાવ છે એ પોતે સ્વયં મલિન પરિણામ છે, એમાં મલિનતા છે, એમાં મલિનતા છે, તો જ્ઞાનમાં પવિત્રતા છે, એ સામે સામે પ્રતિપક્ષ છે ને, રાગ અપવિત્ર અને મલિન છે અને જ્ઞાન છે તે શુદ્ધ અને પવિત્ર છે, તેથી અશુદ્ધપણું કહેવાય છે, તો સ્થિતમ તેથી સિદ્ધ થયું, શું તો સ્થિત એટલે એવો સિદ્ધાંત નિષ્પન્ન થયો, સિદ્ધ થયો, એવો ભીન પડી જાય છે, કેવો ભીન પડી જાય છે કે જેમ પરને જાણે એવી રીતે, પર પદાર્થ ને જાણે એવી રીતે રાગને પર તરીકે જાણે, જેવી રીતે પર પદાર્થ ને પર તરીકે જાણે એવી જ રીતે રાગ ને પર તરીકે જાણે, રાગ પર સત્તામાં છે, રાગ માંથી અસ્તિત્વ ઉઠાવી લીધું, સમ્યક દ્રષ્ટિએ શું કર્યું કે રાગ માં જે અનાદિ થી અસ્તિત્વ સ્થાપ્યું હતું એ ખસેડી લીધું, ઉઠાવી લીધું, પોતાની સત્તા મેં એનો અનુભવ કરતા નથી, આમ છે, હા સીધી વાત છે, સ્વસત્તામાં એનો અભાવ છે, માટે છે તો ખરો પછી ક્યાં રહ્યો, કેમ કે ત્રીજી તો ચીજ નથી, સ્વ ને પર સિવાય ત્રીજી ચીજ નથી, એટલે પોતાને પોતા પણ અનુભવમાં આવતો નથી, પોતા પોતાને પોતા પણ અનુભવમાં આવતો નથી, એમ વાત છે, સ્વરૂપે અનુભવાતો નથી, ખરેખર તો શું છે આત્માનું એકત્વ પણ કયો, ભેદ પણ કયો, આત્મા પણ કયો, વેદન અથવા અનુભવન ક્યારે કે સ્વપણું કરે ત્યારે, શું જે રાગમાં એને સ્વપણું કર્યું એટલે એ એનો આત્મા થઈ ગયો, શું એનો આત્મા થઈ ગયો, આ પ્રકૃતિનો ભાવ છે ને, અનેક પ્રકારની પ્રકૃતિનો ભાવ, એમાં પોતાપણાનો અનુભવ થાય છે તો એ એક એવી ચીજ થઈ જાય છે કે જીવ પોતાના દ્રવ્ય પ્રાણ છોડે, ક્યાં શ્વાસોશ્વાસ ને આયુષના પ્રકૃતિના છોડે, એમ કે મરી જાવ તો બહેતર છે, પણ હું મારી વાત નહીં મૂકું, શું કે જે પ્રકૃતિ હોય ને બધું સહન કરવા તૈયાર થઈ જાય, પણ પોતાની પ્રકૃતિ સિવાય બીજી રીતે પરિણામમાં તૈયાર ન થાય, બાકી બધું મૂકવા તૈયાર થઈ જાય, તમે કયો એ નુકસાની કરી લઈએ, ક્યાં સુધી નહીં, પ્રાણાંત સુધી નહીં, હો પ્રકૃતિ ન છોડે, કેમ કે એનો આત્મા થઈ ગયો છે, સ્વપણે અનુભવ કરે છે, સ્વપણે અનુભવ કરે તે આત્મા, એના ઉપરથી ગુરુદેવે એક વાત કાઢી, અનુભવ પ્રકાશના પ્રવચનો કરતા પરમાગમ સારમાં 733 નંબરનો વચનામૃત છે, એમાં એમ કહ્યું કે આત્મા ક્યાં, તો કે સ્વપણે અનુભવાતું જ્ઞાન તે આત્મા છે. જ્ઞાનમાં સ્વપણાનો અનુભવ કર, તને આત્માનુભવ થઈ ગયો. જા, જ્ઞાનાનુભૂતિ તે આત્માનુભૂતિ છે અને આત્માનુભૂતિ તે જ્ઞાનાનુભૂતિ છે. 13મો કળશ બોલે છે, કળશ સમયસારનો 13મો કળશ બોલે છે કે જે જ્ઞાનાનુભૂતિ છે તે જ ખરેખર આત્માનુભૂતિ છે, અને આત્માનુભૂતિ છે તે જ ખરેખર જ્ઞાનાનુભૂતિ છે. બે વચ્ચે તું ફેર પાડીશ નહીં. સ્વપણે અનુભવાતું જ્ઞાન તે આત્મા છે, આ અનુભવની કળા છે અને આ જ મોક્ષની કળા છે. જા, એ બે વાત નીચે લખી છે પછી 733માં, કે આ અનુભવની કળા છે અને આ મોક્ષની કળા છે, છૂટવાની આ કળા છે. તે ઉપરથી તે કારણથી આવો સિદ્ધાંત નિષ્પન્ન થયો કે સમ્યક દ્રષ્ટિ પુરુષ રાગાદી અશુદ્ધ પરિણામનો કરતા હતો. રાગને જાણે છે પણ કરતા થતો નથી. રાગ નથી એમની, પણ રાગનો કરતા થતો નથી. ભાવાર્થામ છે કે દ્રવ્યના સ્વભાવથી જ્ઞાન ગુણ કરતા નથી, અશુદ્ધપણું કરતા છે. રાગનો કરતા કોણ, કે અશુદ્ધપણું પોતે રાગનો કરતા છે. જ્ઞાન ગુણ રાગનો કરતા થઈ શકે નહીં, કેમ કે ત્યાં અનુભવ એમ બોલે છે કે જો હું રાગનો કરતા થાવ તો હું જ્ઞાનપણે ફીટી જાવ તો બને. હું જ્ઞાનપણે મટી જાઉં કે ફીટી જાઉં તો હું રાગનો કરતા થઈ શકું, પણ પ્રગટપણે હું જ્ઞાનપણે ઊભો છું. હું જ્ઞાનપણે તો પ્રગટ ઊભો છું, રાગનો કરતા કેવી રીતે થાવ? કરતા થાવ તો મારે મારું જ્ઞાનપણ છૂટી જવું જોઈએ, ફીટી જવું જોઈએ. એ તો અશક્ય ને અસંભવ દેખાય છે, એવું તો બનતું નથી. શું? જે દિવસે મિથ્યાત્વ અવસ્થામાં, આ તો સમ્યક દ્રષ્ટિને જ્ઞાન થાય છે એ વાત છે, કે જે દિવસે મિથ્યાત્વ અવસ્થામાં રાગ તે હું એવો અનુભવ કર્યો હતો, રાગમયપણે, કેવા રાગના તન્મયપણે, ત્યારે હું રાગાદી રૂપ ન થયો તો હવે ક્યાં પ્રશ્ન ઉભો થાય છે? ત્યારે નહોતો થયો હું તો, ભૂલ સમજાઈ ગઈ મને, બાકી થયો નો તો એ વાત નક્કી છે. એમને ઉભો જ છું હજી, હું જ્ઞાન પણ એમને આ ઉભો હું. માટે ત્રણેય કાળે આત્મા રાગાદી રૂપ થતો નથી. આમ છે, દ્રવ્યના સ્વભાવથી જ્ઞાન ગુણ કરતા નથી, અશુદ્ધપણું કરતા છે, પરંતુ સમ્યક દ્રષ્ટિને તો અશુદ્ધપણું નથી. સત્તા જ ખસેડી લીધી છે, એની સત્તામાં અશુદ્ધપણું નથી. બોલો, સમ્યક દ્રષ્ટિને અશુદ્ધપણું નથી, તેથી સમ્યક દ્રષ્ટિ કરતા નથી. અને એ અપેક્ષાએ સમ્યક દ્રષ્ટિને રાગ નથી એમ પણ કહેવામાં આવે છે, અને સમ્યક દ્રષ્ટિને બંધ નથી એમ પણ કહેવામાં આવે છે. બહુ સરસ ટીકા કરી છે રાજમલજીએ, ટીકા કરી છે બહુ સુંદર. સિદ્ધાંત થઈ ગયો, આવું જાણે આવું અનુભવે એવા સમ્યક દ્રષ્ટિ રાગના કરતા થતા નથી, એને અશુદ્ધપણું રહેતું નથી કે હોતું નથી, થતું નથી. એ તો પોતાને શુદ્ધ જ્ઞાયક આત્મા માને છે, તેથી એ લીધું છે દીપચંદજી અનુભવ પ્રકાશમાં, કે તેથી અશુદ્ધત્વ અંશને પોતાનો કલ્પતો નથી. કેવી ભાષા વાપરી? તેથી અશુદ્ધપણાનો અંશ જીવની પર્યાયમાં હોવા છતાં એને એ પોતાપણે કલ્પના કરતો નથી. પોતાપણું લીએ તો કલ્પના છે, વાસ્તવિક નથી એમ કે છે, કેમ કે જીવ એવો થતો નથી. શું જીવ પોતાનું સ્વરૂપ છોડીને એવો થતો નથી, માટે એ કલ્પના છે. એ જ્ઞાની એને એ કલ્પના એને થતી નથી. જાગતા તો ગણતા કલ્પતા નથી, પણ સ્વપ્નમાં કલ્પના કરતા નથી, કેમ કે ત્યાં ધારા ચાલે છે. નિંદ્રામાં પણ જ્ઞાન ધારા ચાલે છે, એવી વાત છે. જાગતા તો કલ્પના કરતા નથી કે રાગ મને થઈ ગયો, પણ એવું સપનું એમને આવતું નથી કે રાગ મને થયો છે. એવી જ્ઞાનની દ્રઢતા છે, એવું બળવાન પરિણમન છે. શું ઊંઘમાં પણ ભાન ભૂલતા નથી, નહીતર તો જાગતો માણસ ઊંઘમાં ભાન ભૂલી જાય છે. ક્યાં સૂતો છો, ગાદલા ઉપર છું કે પલંગ ઉપર છું, ગેઠે છું, કઈ ખબર નથી. કેવી રીતે સૂતો છું એ ખબર નથી, હાથ પગ કેવી રીતે છે કઈ ખબર નથી. અને સ્વપ્નમાં તો ચિત્ર વિચિત્રતાનો પાર નથી, પણ જ્ઞાનીને તો એવું સ્વપ્નું આવતું નથી કે રાગ મારામાં થાય છે ને મને થાય છે એમ કે છે. એવી એક અસાધારણ આત્મ જાગૃતિ જ્ઞાન ધારા, એને જ્ઞાન દશા કહેવામાં આવી છે. એ જ્ઞાન દશા છે, એ જ્ઞાનીનું સ્વરૂપ છે. શું જેને જ્ઞાની ઓળખાય છે એને એવા પરિણમતા દેખાય છે ત્યારે ઓળખાય છે. ક્યારે
પરિણમતા દેખાય,
એવા એને પરિણમતા જયારે દેખાય છે ત્યારે જ્ઞાની ઓળખાય છે. એને
સિવાય
3-4 દિવસ પહેલા એક ચિત્ર દોર્યું હતું સ્વાધ્યાયમાં, કે સુગાનીજીને, સુગાનીજીએ સાંભળ્યું કે જ્ઞાન ને રાગ જુદા છે, ત્યારે એમને બે પહેલું કામ એક થયું ગુરુદેવને ઓળખવાનું. તો ગુરુદેવ જ્ઞાનમાં પોતાપણે પરિણમતા એમણે જોયા, રાગથી ભીનપણે પરિણમતા, પરિણમનના પુરુષાર્થ સહિત ગુરુદેવને જોયા એમણે. જ્ઞાન ને રાગ જુદા છે એમ કેતા સાંભળ્યા નથી, પણ એમ પરિણમતા જોયા છે, એમ વાત છે ખરેખર તો. શું એમને એમ પરિણમતા જોયા છે. એવું એક પત્ર છે કૃપાળુ દેવ નું, કે એક તો એમ કે જ્ઞાની ની ઓળખાણ સંબંધી નો ચર્ચા ચાલે છે, તો એમાં એ વાત લીધી છે એમણે. એક તો મૂળ દશા અને એક તો ઉત્તર દશા. શું એ જે જ્ઞાનીની મૂળ દશા છે એ આ જ્ઞાન ધારા રૂપ છે, અને ત્યાંથી જ્ઞાની ઓળખાય છે. ઉત્તર દશાથી જ્ઞાની ન ઓળખાય, કેમ કે ઉત્તર દશામાં તો એમના ઉદયિત ભાવો છે અને ઉપયોગ બહાર છે, તો મિથ્યા દ્રષ્ટિનો ઉપયોગ બહાર છે, સમ્યક દ્રષ્ટિનો ઉપયોગ બહાર છે. મિથ્યા દ્રષ્ટિ ઉદયની પ્રવૃત્તિ કરે છે ને સમ્યક દ્રષ્ટિ ઉદયની પ્રવૃત્તિ, શું ખબર પડે એમાં, કાંઈ ન ખબર પડે. એટલે એ વાત લીધી છે. ચારસો 67 છો વિષય એમણે લીધો છે, કે જ્ઞાનીનું વિલક્ષણપણું શું, કે જેનાથી જ્ઞાની ઓળખાય. આ પત્રનો વિષય, આ મુદ્દાસરનો પત્ર છે. શું પત્ર અપૂર્ણ મળ્યો છે, પૂરો મળ્યો હતો વિશેષ ઘણી વાત અંદર આવી હોય, જેટલું છે એમાં ઘણું વાત લીધી છે એમણે. શું કેમ કે એમને એ વાત ઓળખાણની આમાં એવી રીતે લેવી છે, કે કે જ્ઞાની પુરુષની ચેષ્ટાનું કોઈ અગમ્યપણું જ એવું છે કે અધૂરી અવસ્થાએ કે અધૂરા નિશ્ચયે જીવને વિભ્રમ તથા વિકલ્પનું કારણ થાય છે. શું અંતરંગ દશાની ઓળખાણ ન હોય મૂળ દશાની, તો બાહ્ય પ્રવૃત્તિથી એનો અધૂરો નિશ્ચય અને જે વિકલ્પ છે એને વિભ્રમનું કારણ ભ્રમ ના થાય છે. જ્ઞાની છે ને કેમ એમને રાગ થયો? જ્ઞાની થી અને એમને પાપનું પરિણામ કેમ થયું? અશુભ પરિણામ કેમ થયું? એને શંકા પીડ્યા વગર રહીને. પણ વાસ્તવ્યપણે તથા પૂરા નિશ્ચયથી તે વિભ્રમ અને વિકલ્પ ઉત્પન્ન થવા યોગ્ય નથી. વિકલ્પ એટલે અહીંયા શંકા લેવી, ભ્રમણાય ન થાય અને શંકાય ન પડે, અંદેશો જેને કહે છે. માટે આ જીવનો અધૂરો જ્ઞાની પુરુષ પ્રત્યેનો નિશ્ચય છે તે જ આ જીવનો દોષ છે. ઠીક, અહીંયા તો જ્ઞાનીનો વિરોધ કરે છે એની તો વાતે નથી લીધી. જ્ઞાનીને અનુસરે છે પણ એનો અધૂરો નિશ્ચય છે એ ગુણ નથી, એ દોષ છે એનો, એમ કે છે. કેમ કે ક્યારેક એને શંકા પડશે, એને ભ્રમ થશે કે આમ કેમ, આમ કેમ. શું જ્ઞાની પુરુષ બધી રીતે અજ્ઞાની પુરુષ થી ચેષ્ટા પણ સરખા હોય નહી, અને જો હોય તો પછી જ્ઞાની નથી એવો નિશ્ચય કરવો તે યથાર્થ કારણ છે, એમાં ફેર પડે પડે ને પડે છે. તથાપિ જ્ઞાની ને અજ્ઞાની પુરુષમાં કોઈ એવા વિલક્ષણ કારણોનો ભેદ છે? કોઈ એવા વિલક્ષણ કારણોનો ભેદ છે? આ પત્ર અધૂરો રહ્યો છે, નીતરી ખોલતી. કોઈ એટલે શું? કે જેથી જ્ઞાનીનું અજ્ઞાનીનું એક પણ કોઈ પ્રકારે થાય નહીં. માટે જ્ઞાની પુરુષનું જે વિલક્ષણપણું છે તે પ્રથમ નિશ્ચય વિચારવા યોગ્ય છે ઓળખાણ કરવા માટે. અને જો તેવા વિલક્ષણ કારણનું સ્વરૂપ જાણી અને જ્ઞાનીનો નિશ્ચય થાય છે તો પછી અજ્ઞાની જેવી ક્વચિત જે જે જ્ઞાની પુરુષની ચેષ્ટા જોવામાં આવે અજ્ઞાની જેવી જ તે રડે પણ ખરા ને હસે પણ ખરા તેને વિશે નિર્વિકલ્પ પણ પ્રાપ્ત હોય છે. પછી એને વિકલ્પ ન ઉઠે કે કેમ રેડ્યા, કેમ હૈસા, એ પછી એને વિકલ્પ થાય નહીં. તેમ નહીં તો એને નિર્વિકલ્પ પણ પ્રાપ્ત થાય છે એટલે નિશંક પણ પ્રાપ્ત થાય છે. એ તો જ્ઞાની છે, રડતા હોય તો જ્ઞાની છે અને હસતા હોય તો પણ જ્ઞાની છે. એનો શુભ ભાવ હોય તો જ્ઞાની છે અને અશુભ ભાવ હોય તો જ્ઞાની છે. નિર્વિકલ્પ થઈ જાય છે, શંકા નથી પડતી. એટલું જ નહીં, જ્ઞાની પુરુષની તે ચેષ્ટા તેને વિશેષ ભક્તિ અને સ્નેહનું કારણ થાય છે કે અરે આવા ઉદયના વખતે પણ ભિન્ન રહીએ છે. જ્યારે એમનો રડવાનો ઉદય છે ત્યારે એ રડવાથી ભિન્ન છે. આ રામચંદ્રજીનો દાખલો. રામચંદ્રજી લક્ષ્મણજીના દેહને 6 મહિના સુધી અને બળભદ્રજીએ બળદેવજીએ આમ શ્રી કૃષ્ણના દેહને 6 મહિના સુધી ખંભે રાખીને ફેર્યા. એ ખાય નહીં તો પોતે ખાય નહીં, એ પીએ નહીં તો પોતે પાણી પીએ નહીં, એ નાય નહીં તો પોતે નાય નહીં. તું ખા તો હું ખાઈશ, તું ના તો હું નાઈશ. તું રીસાઈ ગયો છો, આવો રીસામણ આપણે વચ્ચે ન હોય. હા તું ખા, નહીત્ર હું નહીં ખાઉં. કાંડા જેવા લાગે કોઈને, શું પાગલ લાગે. તો કે એમાં શંકા નહીં ન પડે, ઓળખાણ હોય એને શંકા ન પડે, નિર્વિકલ્પ હોય. એટલું જ નહીં, એવે વખતે એને વિશેષ ભક્તિ ને સ્નેહનું કારણ થાય. જો જ્ઞાનીને ઓળખતા હોય તો ભીડના પ્રસંગમાં, આ બધો ભીષનો અને ભીડનો પ્રસંગ છે, ઉદયની ભીષ, ઉદયનો ભીડો, એ વખતે જે જ્ઞાનીની અંતરંગ દશાનો એને દર્શન થાય છે ત્યારે વિશેષ ભક્તિ અને વિશેષને વિશેષ પ્રેમ થાય છે. ઓહો હો હો, અંદરમાં હજી છૂટા રહ્યા છે, ગજબ કરે છે. આ તો કઈ પુરુષાર્થનો જુએ છે, એને દેખાય છે, પરિણામતા દેખાય છે જ્ઞાની એને. શું પ્રત્યેક જીવ એટલે જ્ઞાની ને અજ્ઞાની જો બધી અવસ્થામાં સરખા જ હોય તો પછી જ્ઞાની અજ્ઞાની તો નામ માત્ર થાય છે, પણ તેમ હોવા યોગ્ય નથી. જ્ઞાની પુરુષ અને અજ્ઞાની પુરુષને વિશે અવશ્ય વિલક્ષણપણું હોવા યોગ્ય છે. જે વિલક્ષણપણું યથાર્થ નિશ્ચય થયે, જો કેવો નિશ્ચય લીધો છે, જે વિલક્ષણપણું યથાર્થ નિશ્ચય થયે જીવને સમજવામાં આવે છે. ન સમજવામાં આવે એવું બનતું નથી. મુમુક્ષુના નેત્રો મહાત્માને ઓળખી લે છે. જેનું કાંઈક સ્વરૂપ અત્રે જણાવવા યોગ્ય છે, આ પત્રમાં હું એનું સ્વરૂપ જણાવવા માંગુ છું, એમ કે છે. શું? જેનું કાંઈક સ્વરૂપ અત્રે જણાવવા યોગ્ય છે. જ્ઞાની પુરુષ અને અજ્ઞાની પુરુષનું વિલક્ષણ પણ મુમુક્ષુ જીવને, મુમુક્ષુને લીધું, જ્ઞાનીને ન લીધું, મુમુક્ષુ જીવને તેમની એટલે જ્ઞાની અજ્ઞાની પુરુષની દશા દ્વારા સમજાય છે. આત્મા તો બંનેનો સરખો છે, ત્રિકાળી તો એની દશા દ્વારા સમજાય છે. અને તે દશાનું વિલક્ષણ પણ જે પ્રકારે થાય છે તે અત્રે જણાવવા યોગ્ય છે, એ અહીંયા જણાવવું છે મારે. એક તો મૂળ દશા અને બીજી ઉત્તર દશા, એવા બે ભાગ જીવની દશાના થઈ શકે છે, એમ કે છે. શું? એક જીવને દશાના બે ભાગ છે, એક એની મૂળ દશા, એક એની ઉત્તર દશા. મૂળ દશા એટલે પરિણતિ, અને ઉત્તર દશા એટલે ઉદયના અનુસારે થતી જે ચેષ્ટા આદિ ઉપયોગ રાગાદિ જે કાંઈ થાય તે એની ઉત્તર દશા. જ્ઞાની હોય તો એની અજ્ઞાની જેવા ઉદયની દશા હોય તો પણ એની જ્ઞાન પરિણતિમાં એ એનાથી ઓળખાય કે એ વિલક્ષણ જ્ઞાની છે, એની વિલક્ષણતાથી એ જ્ઞાની છે ઓળખાય. આપણે આખું જે ધન્ય આરાધનાનું વિવરણ છે આ એક જ વ્યૂ પોઈન્ટ ઉપર છે. કૃપાળુ દેવની અંતરંગ દશા એમણે પોતાના કલમથી પોતાની દશાને પોતાને કલમમાં ઉતારી છે. શું? તો એ દશા એમણે જે વિલક્ષણતા પોતાની વર્ણવી છે એ એમનું જ સામર્થ્ય છે કે એવી દશાને, વચનાતીત દશાને પણ યત્કિંચિત વચનમાં ઉતારી છે, અને એમાંથી એ વિલક્ષણતા તારવવાની છે કે એ કેવી રીતે એમાં સમ્યકપણે પરિણમે છે, એનું સમ્યકપણું શું છે, જેને સમ્યકત્વ કહેવામાં આવે છે એ સમ્યકપણું શું છે એ એમાંથી જો સમજાય તો જીવને પોતાનો આત્માર્થ સિદ્ધ કરતા આવડે, આત્માર્થ સમજાય, અને એ જીવ ખરેખરો આત્માર્થ જ્ઞાનીને ઓળખે તે ક્રમે કરીને જ્ઞાની થાય. એટલા માટે એ વિચારવા યોગ્ય છે અને સમજવા યોગ્ય છે. બાકી તો અજ્ઞાનની દશામાં પણ બે ભાગ છે કે આત્માની વાત કરે, આત્મા એક છે, શુદ્ધ છે, અખંડ છે, નાયક છે, અને અંતરંગ દશામાં પરિણતિ રાગ નહીં હોય, આખી પરિણતિ દેહાત્મ બુદ્ધિની ને રાગાત્મ બુદ્ધિની હોય છે. તો એની અંતરંગ દશાથી એ અજ્ઞાની છે, ભલે એની ભાષામાં જ્ઞાન જ્ઞાનીની જેવી વાણી હોય તો પણ આશય તે જ્ઞાનીની વાણીની તુલનામાં હોતી નથી. એ વાત અહીંયા એક ઉત્તર દશા ને એક મૂળ દશા એવા બે ભાગ જીવની દશાના થઈ શકે છે. પછી પત્ર અપૂર્ણ રહી ગયો છે. જ્યારે વિષય શરૂ કર્યો ને પહેલું વાક્ય લખ્યા પછી બીજું પાનું હાથમાં નથી આવ્યું એટલે કવર લખ્યું હશે એમાં આ પેજ પૂરું થઈ ગયું છે, બીજું પેજ મેળ્યું નથી એમ લાગે છે. એટલે અહીંયા એ વાત લીએ છે કે જે સમ્યક દ્રષ્ટિ છે તેને અશુદ્ધપણું નથી, તેથી સમ્યક દ્રષ્ટિ અશુદ્ધ રાગાદિ ભાવનો કરતા નથી, કરતા પોતાને અનુભવતો નથી, ભોગતા પણ પોતાને અનુભવતો નથી, અને તેથી એને કરતા ભોગતા જાણવો માનવો તે એમના પ્રત્યેનો અન્યાય છે. કે ભાઈ હું તો અનુભવ કરતો નથી, તું મને ક્યાં અન્યાય કર. એટલે એ દ્રષ્ટિએ એને જોઈ શકાય નહીં. એ 97 કળશ થયો વિશેષ આગળ લેશે. 98 કળશ